તારીખ 16/7/1997 અને તારીખ 17/7/1997 ડાયરીના બોલ નંબર 789 અને 802 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 89 અને 90.
જ્ઞાની પુરુષની વાણી પુરવાર પર અવિરુદ્ધ અર્થાત નયાત્મક હોય છે. નયાત્મક એટલે શું? કોઈને કોઈ દ્રષ્ટિકોણ એની અંદર હોય છે જે પરમાર્થ સાથે સંકળાયેલો હોય છે. નય એટલે વિચારવાનો દ્રષ્ટિકોણ, પર્ટિક્યુલર એંગલ કે જેની સાથે પરમાર્થ પણ સંકળાયેલો હોય છે એને નયાત્મક જ્ઞાન છે. અને એમની વાણીમાં પણ એ જ્ઞાનને અનુસરીને વાત આવે છે. તે વાણીમાં પારમાર્થિક હેતુની મુખ્યતાથી વસ્તુના મૂળ સ્વરૂપને કે જે સાધ્ય છે અવલંબન લેવા યોગ્ય છે તેને યથાર્થપણે વિશેષપણે પ્રાપ્ત થવાનું નિમિત્તત્વ તેમાં રહેલું છે. જ્ઞાનીની વાણીમાં ફરીથી જ્ઞાનીની વાણીમાં પારમાર્થિક હેતુની મુખ્યતા હોય છે. તેના દ્વારા તે વસ્તુના સ્વરૂપને બતાવે છે કે જે સાધ્યભૂત છે, અવલંબન લેવા યોગ્ય છે અને યથાર્થપણે વિશેષપણે એ વાણીમાં તે પ્રાપ્ત થવાનું નિમિત્તપણું રહેલું છે. તેથી તે વાણી નિર્દોષ છે. વાણી પણ નિર્દોષ છે. વિશેષ પાત્રતામાં મુક્ષુને વિશેષ પાત્રમાં પાત્રતામાં મુમુક્ષુને જ જ્ઞાની પુરુષની વાણી પરખાય છે. બધાને નથી પરખાતી, પણ ખાસ વિશેષ પાત્રતાવાન હોય એને પરખાય છે. કારણ કે અધ્યાત્મ રસનો નિમિત્ત નિમિત્તિક સંબંધ પામવાથી અધ્યાત્મ તત્વ જે વાણીમાં હોય છે તે પ્રતિભાષા છે. શું છે? જે વિશેષ પાત્રતાવાન હોય છે એને પોતાને અધ્યાત્મ રસ હોય છે. પોતાના પરિણામમાં અધ્યાત્મનો એને રસ હોય છે. જ્ઞાનીની વાણીમાં પણ અધ્યાત્મ રસ હોય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે. એ સંબંધ પામવાથી અધ્યાત્મ તત્વ જે વાણીમાં હોય છે તે તેને સારી રીતે પ્રતિભાસે છે. અથવા એ જે અધ્યાત્મ તત્વ છે એની અસર પાત્રતાવાનને વિશેષ પ્રકારે આવે છે. ઘણી અસર થાય છે. વાણી તો વાણી છે, એ વાણીમાં અધ્યાત્મ રસ છે, છતાં બધાને એક સરખો એની અસર નથી થતી. પાત્રતા ઓછી હોય એને ઓછી અસર થાય, પાત્રતા ન હોય એને ન અસર થાય, અને વધારે પાત્રતા વાળાને વધારે અસર થાય. આ પણ એક ભાવ ભાષણ છે. એ રીતે જે વિશેષ પ્રતિભાસ આવે છે અધ્યાત્મ તત્વનો એ પણ એક પ્રકારનું ભાવ ભાષણ છે. મુખ્યપણે આપણે ભાવ ભાષણ તો સ્વરૂપ નિશ્ચયને કહીએ છીએ, પણ આ પણ એક ભાવ ભાષણ છે. આને પણ ભાવ ભાષણ કહેવાય. આમ તો દરેક ભૂમિકાને યથાર્થતા આવે છે ત્યારે તે ભૂમિકાનું ભાવ ભાષણ તે જીવને ગણવામાં આવે છે. એક ભાવ ભાષણ એક જનરલ સ્વરૂપ એવું છે. ભાવ ભાષણને જનરલાઇઝ કરીએ તો દરેક ભૂમિકાનું એનું ભાવ ભાષણ છે. જેમ કે પરિભ્રમણને સારી એવી વેદના ક્યારે આવે કે પરિભ્રમણના દુઃખોનું ભાવ ભાષણ આવે ત્યારે. નહીતર બુદ્ધિથી પરિભ્રમણના દુઃખો સમજો છતાં પણ પરિભ્રમણ ની વેદના નહીં આવે, કેમ કે એ દુઃખ ના ભાવ નથી ભાષો. ભાવ ભાષે તો તીવ્ર વેદના આવ્યા વિના એ પહેલી ભૂમિકા નું ભાવ ભાષણ છે. એવી રીતે પૂર્ણતાના લક્ષમાં છે, એવી જ રીતે પોતાના સ્વરૂપ પ્રાપ્તિ ની ભાવનામાં છે, બધામાં એનું ભાવ ભાષણ છે. અહીંયા પ્રાસંગિક વાત લીધી છે, નાનીને સાંભળવાનો યોગ થાય ત્યારે એ વાણીમાં રહેલો જે અધ્યાત્મ તત્વ અને અધ્યાત્મ રસ, એ પોતાના અધ્યાત્મ રસ સાથે એનો યોગ થાય છે, એને વાણીનો યોગ કહેવામાં આવે છે. શ્રોતા હોય તો જ્ઞાની ને પણ રસ વધે છે, એવું બને છે. શ્રોતા ને તો જ્ઞાની ના રસ થી રસ વધે, સ્વાભાવિક છે, આમ પણ બને છે. એટલા માટે જ્ઞાની એવા ઉત્કૃષ્ટ પાત્ર ને ઉપકારી પણ ગણે છે. તીર્થંકર દેવ ની ધર્મ સભામાં ગણધર્મ ની આવશ્યકતા એટલા માટે છે, મુક્તાના પ્રમાણમાં શ્રોતા હોય, મુક્તાના પ્રમાણમાં શ્રોતા હોય. પછી તે દિવસે નક્કી કર્યું આજે વાંકાનેર વાળા બેનશ્રી ને પ્રશ્ન કરતા માં પ્રશ્ન પૂછશે, માટે બીજા મુમુક્ષુ એ વાંકાનેર વાળા ને રૂમ માં જગ્યા આપી દીધી. એમની નજર ન પડે એવી રીતે થોડોક એમની પાછળ ના ભાગ માં આવે. પછી એમના મોટા ભાઈ ને આખા નિર્વાળા પ્રત્યે થોડોક વિશેષ ભાવ હતો, એટલે કે ભાઈ પૂછો તમે કઈ પૂછો, એટલે પછી કોઈ કઈ પ્રશ્ન પૂછો. સામાન્ય રીતે તો તમે એ પ્રશ્ન પૂછે સરળતાથી જવાબ દઈ દે, તે દિવસે કઈ જવાબ નતા દેતા. પછી કઈ રિપીટ કર્યું, પણ કોને સામું જોઈને ચર્ચા કરવી કે ભાગ્ય જેવી રીતે પોતે એટલા ગરમ થઈને બોલ્યા હશે, કોના સામે જોઈને મારે ચર્ચા કરવી, એવું હોય છે. જવાબ દેવાનું મન નતું થતું, કેમ કે પ્રશ્ન પૂછનાર ને કઈ રસ ન હોય, પૂછવા ખાતર પૂછતા હોય, નાની ના રસ ના આવે. ગુરુદેવની સભામાં પણ બેનશ્રી જેવા નાની હતા તો આટલું બધું તત્વ બહાર આવ્યું છે, બાકી જે સાધારણ માણસો સાંભળતા હતા એવું જ જો સભા રહેતી હોત તો એટલું તત્વ બહાર ન આવ્યું હતું. એક વખત એવું થઈ ગયું કે નહીં બોલે, એવું છે. શ્રોતા વક્તા વચ્ચે રસનો વિષય મુખ્ય છે, કેમ કે આ એ પ્રસંગ જે સ્વાધ્યાય સત્સંગ છે કે આત્મરસ પોષવાનો એ પ્રસંગ છે. એ પ્રસંગે આત્મરસ નું પોષણ, આત્મરુચિ નું પોષણ વિશેષ પ્રકારે થવા યોગ્ય છે. એમ થાય છે કે નહીં રોજ પોતે જોવું જોઈએ. અધ્યાત્મ રસ એવો છે કે એનો રસ આવ્યા જ કરે, એમાં થાક ન લાગે, એવું છે.
Yeah.